સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 55, પ્રસારણ તારીખ 7 ફેબ્રુઆરી 2008. આજે 111મી વાર મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. ઉમા, ઠંડીનો કદાચ છેલ્લો રાઉન્ડ એવો શરૂ થયો છે કે વર્ષોના રેકોર્ડ તૂટી ગયા છે.
પણ
એમાં પાછું માવઠું.
હા, આમ જુઓ ને તો ઝાકળ ના પડે ત્યાં સુધી ખેતી માટે તો આ ઠંડી ખૂબ લાભદાયક છે.
હા, પણ વરસાદ પડ્યો ત્યાં શું?
એ વાત બરાબર. એમાં જેમણે કપાસ કાઢીને ઘઉં કે ચણા વાવ્યા હશે અથવા પાછોતરું જીરું વાવ્યું હશે, એમને તો કઈ ચિંતા નહીં હોય.
અરે ભાઈ, રોગ કે જીવાતની ચિંતા ના હોય તો ખેડૂત ભાઈઓ બહેનોની ઉતાવળ ચિંતા વધારી દે છે. હું તને આજની જ વાત કરું. સવારે બીજા બધા ખેડૂત મિત્રોની જેમ આપણા વડીલ મિત્ર પેલા દાનસંગભાઈનો ફોન આવ્યો.
દાનસંગભાઈ,
હા, મને કે ઉનાળુ મગફળી ને જુવારની તૈયારી શરૂ કરી દીધી છે. હવે એમને જલ્દી કેમ સમજાવવા કે ઉતાવળ ના કરો, હજુ તો ઠંડી પડે છે, ક્યાંક માવઠા થાય છે, એટલે અહીં જ બોલાવી લીધા છે.
એ સારું કર્યું. બીજા બધા ખેડૂત મિત્રોને કામની વાત સાંભળવા મળશે અને એ બધા પણ ઉતાવળ નહીં કરે.
એ નમસ્તે શંકરભાઈ, નમસ્તે નમસ્તે
નમસ્તે નમસ્તે.
હા હા હા, તમને અને બીજા હંધાય ખેડૂત ભાઈ બહેનો ને હો, જય માતાજી.
જય માતાજી, આવો આવો. નમસ્તે. તમને જ યાદ કરતા હતા દાનસિંહભાઈ, બોલો.
આજ તો તમે કીધું છે ને એટલે જ આવ્યો છું. બાકી ઠંડી એવી પડે છે ને કે ક્યાંય બહાર નીકળવાનું મન થતું નથી, કારણ કે ઘણેક ઠેકાણે તો માવઠું થયું છે એટલે ઠંડી વધારે છે.
પણ જીરુમાં ને ઘઉં ચણા કે રાયડાની ખબર પૂછવા તો જાવ છો કે નહીં?
એમાં તો સ્વીટકો જ નથી ને. તમે માનશો, મેં તો ઉનાળુ વાવેતરની હોત તૈયારી કરી નાખી છે. આ વાવણીયા જોડી એટલી વાર છે.
તૈયારી કરી રાખી એ સારી વાત છે. પણ ગયા ગુરુવારે અમે કહ્યું તું એમ, જ્યાં સુધી સખત ઠંડી ચાલુ રહે ત્યાં સુધી ઉનાળુ પાકની ઉતાવળ નહીં જ કરવાની દાનસંગભાઈ.
પણ સોપડીમાં કહેશે ને કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વાવી દેવાય,
એ સામાન્ય સંજોગોની વાત છે. હા, આ વર્ષે ઠંડી અસામાન્ય રીતે ખૂબ લાંબો સમય ચાલી છે અને આટલું માવઠું પણ આપણે ત્યાં નોંધ થતું.
હાશું.
હા, એટલે સૌથી સારો રસ્તો એ છે કે જમીન ખેડીને બહુ બહુ તો દેશી ખાતર નાખીને તૈયાર રાખવાની.
બરાબર છે.
જોઈતા રાસાયણિક ખાતર કે બિયારણ એ લાવી રાખવાના. પોટ આપવા ફૂગનાશક મેન્કોઝેબ અને જમીનમાં આપવા ટ્રાયકોડર્મા લાવી રાખવાની.
બરાબર છે.
પણ વાવવાની ઉતાવળ કરવાની નહીં.
એ જ રીતે ઉનાળુ બાજરી તો ઠંડી સારી એવી ઘટ્યા પછી જ વાવવાની.
બરાબર.
અને ત્યાં સુધીમાં જીરું, વરિયાળી, રાયડો વગેરે તૈયાર થઈ ગયા હોય તો એ વાઢવાનું શરૂ કરી દેવું.
હા, એ બરાબર.
હા હા હા, તમે જે ગુરુવારે કીધું તું એમ, શિંગમાં ટપક સિંચાઈનો અખતરો કર્યો હોય તો કેમ રે?
ખૂબ સારો. ઉનાળુ મગફળીને 9-10 પિયત આપવા પડે.
હા,
એ જ રીતે બાજરીને પણ 6-7 પિયતની જરૂર પડે
પડે.
એટલે થાય છે કેવું કે શરૂ શરૂમાં તો પાણીની ખેંચ નથી પડતી, પણ પછી ગરમી પડવા માંડે એટલે પાણીના તળ માંડે ઊંડા જેવા, અને આપણી ગણતરી ખોટી પડે.
પડે જ છે.
હા, તો પછી પણ પાણીની ખેંચના લીધે ખાતર બિયારણને મહેનત ના કામ જાય એનું શું?
ટૂંકમાં લાંબો વિચાર કરવાનો. અને પાણીની પછીડી જેટલી લાંબી થઈ કે એમ હો એટલો જ પાકનો પથારો કરવાનો.
બિલકુલ બરાબર.
અને ખાસ તો ઉભા પાકની ચિંતા પહેલી કરવાની, એમાં જે પણ સલાહની જરૂર હોય એ વેળાસર લઈને તરત એનો ઉપાય પણ કરવાનો.
એટલે તો અમે સતત કહીએ છીએ શું?
પૂછો સવાલ.
દાનસંગભાઈ, આજે તો 6 મિત્રોના સવાલના જવાબ ડોક્ટર પરાશાજી આપ્યા છે.
હા 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 હા, તો માંડો કહેવા કે એ સવાલ શું છે અને ક્યાં જાગૃત ખેડૂતે પૂછેલો છે.
પહેલો સવાલ પૂછનારા ખેડૂત બહેન છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામ ગાજીપુરના દીવાબા વજેસિંહ દરબાર.
વાહ 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 વાહ, અભિનંદન મારી બેન, અભિનંદન બાપા. આમ જ હંધાય બેનું હોત હવે જાગૃત થઈ જાઓ બસ.
અને એમણે પૂછ્યું છે,
આંબાના મોર આવી લીલા થઈ ખરી પડે છે, તો શું કરવું?
દીવાબા, આ છે ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાએ બતાવેલો ઉપાય.
બોરમાં લીલાસી ને ખરવાનું એક જ કારણ કે અત્યારે ભૂકી છારો પાવડરી મેલડી આવે ને, એની હાજરી હોય તો જ મોર એકદમ નવો ગુચ્છો નીકળે, એમાંથી થોડા દિવસોમાં જે ખરવા માંડે. અને આખી જે દાંડી હોય જે એકદમ મોર વગર ને થઈ જાય અને એ કાળી પડી જાય. તો એ ફૂગનો એક રોગ છે, શિયાળામાં ખાસ આવતો હોય છે. તો એના માટે આપણે કાર્બેન્ડેઝિમ 50% જે એકર એટલે 200 લિટર પાણીનું દ્રાવણનું માપ હોય છે આંબાની અંદર, લગભગ 200 લિટરમાં 200 ગ્રામ એટલે કે 1 લિટર પાણીમાં 1 ગ્રામ ના હિસાબ, અથવા હેક્ઝાકોનાઝોલ ઈ પણ 1 લિટરમાં 1 ml ના હિસાબ, 1 મિલિલિટર ના હિસાબ, આ બે માંથી કોઈ પણ દવાનો વ્યવસ્થિત છંટકાવ કરવાનો અને ગુચ્છાઓ અને જે ફૂલના ભાગ હોય તેના ઉપર ખાસ વ્યવસ્થિત છંટકાવ થઈ જવાનું ખાસ આનાથી આરોગ્ય કરી.
વાહ 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 વાહ, કારણ અને એનો ઉપાય
એ કહી દીધા. બિલકુલ, અરે હજી તો શિયાળુ પાકોના 5 સવાલના જવાબ એમણે આપ્યા જ. સાંભળો
દાનસંગભાઈ, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોકમાં તો પહેલાથી જ ચામુંડા શ્રોતા મંડળ ચાલે છે.
હા, છે કે આપણા કાર્યક્રમની શરૂઆત થી,
અને એના સંયોજક છે બાબુભાઈ પોપટજી ઠાકોર.
ઓહો, એમણે શું પૂછ્યું છે?
એમનો સવાલ છે કે એરંડા ઉતરી જાય છે તો એ અટકાવવા શું કરવું?
બાબુભાઈ, અમારા ગુરુજી ડોક્ટર પરાશરાય તો આવો ઉપાય બતાવ્યો છે, એ સાંભળો.
એરંડામાં જે સ્ક્લેરોસ રોલ્ફસી નામની ફૂગ આવે છે, જમીનમાંથી આવતી ફૂગ છે. હવે આના માટે ખરેખર રોગ દેખાઈ ગયો પછી એ છોડમાં તો તમે કઈ નહીં કરી શકો, પણ આજુબાજુના બીજા છોડમાં તમે ફૂગ નસે દવાનો ડ્રેન્જિંગ કરી શકો. અને આગળ આપણે અમુક રેડિયોના પ્રોગ્રામમાં પણ આપણે ખેડૂતોને ખાસ ભલામણ કરી હતી કે ટ્રાયકોડરમાં ફૂગ ને એ બધું નાખવાની વાત. મોટાભાગના ખેડૂતો આવી વસ્તુનો ઉપયોગ નથી કરતા હોતા, તો ખાસ કરીને અત્યારે હાલ પૂરતું એ મેનકોસેપ જે દવા ને 1 લિટર પાણીમાં 2 ગ્રામના હિસાબે એ ડ્રેન્જિંગ કરે અથવા થડની આજુબાજુ આપી દે જે રોગી છોડ છે એને પણ, અને આજુબાજુ ને બીજા સારા છોડમાં પણ આપી દે જેથી કરીને રોગ ફેલાય નહીં. રોગી છોડ ને આજુબાજુ માટી ચડાવી દે જેથી પાણી આપે તો એ રોગ આગળ વધે.
વાહ વાહ ડોક્ટર સાહેબ, વાહ. ઉમા બેન, જીરો નું કોઈ પૂછ્યું છે કે નહીં? નકર હું પૂછી લઉં.
જીરું માટે તો એક નહીં, 2 ખેડૂત મિત્રોના સવાલ છે.
બોલો.
પહેલા છે નેસડી ગામના શ્રી વિઠ્ઠલભાઈ સાવલિયા, એમણે પૂછાયું છે કે જીરુમાં મોલો અને થ્રિપ્સના નિયંત્રણ માટે શું કરવું?
અને એ જ રીતે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાડાના શ્રી ધનજીભાઈ પાથર છે, એમણે જીરુમાં ભૂકી છારાનો ઈલાજ પૂછાયો છે.
તો હવે સંભળાવી દો ડોક્ટર સાહેબ નો જવાબ,
એ તો તૈયાર જ છે. સાંભળો,
થ્રિપ્સ અને મોલો છે તો એના માટે આપણે ખાસ કરીને જૂની જાણીતી દવાઓમાં મેટાસિસ્ટોક એકરે લગભગ 300 મિલિલિટરના ડોઝથી એટલે કે 1 લિટર પાણીમાં લગભગ 1.5 ml જોઈએ આપણે, અથવા કિનાડોન પ્લસ જે ફોસ્ફામિડોન 40% જે આવે એ પણ એકરે 250 મિલિલિટર પણ લગભગ 1.25 ml 1 લિટર પાણીમાં 1.25 મિલિલિટર ના 10 છાંટવાથી આ એક જ છંટકાવ એને કરવો પડશે, બીજા છંટકાવની કોઈ જરૂર નહીં પડે. એ સિવાય જે ભૂકીસારાની વાત કરી છે આંબામાં આપણે વાત કરી એ જ બંને દવાઓ જીરુમાં પણ વાપરી શકાય છે, જે કાર્બેન્ડેઝિમ અને જે હેક્ઝાકોનાઝોલ બંને ભૂકીસારા માટે બેસ્ટ દવાઓ છે આજની તારીખે માર્કેટ. તો એમાંથી જ કાર્બેન્ડેઝિમ લેવો હોય તો લગભગ 350 ગ્રામ એકરના હિસાબે અને હેક્ઝાકોનાઝોલ એ તમારે એકરે લગભગ 250 ml એ લઈને એનો વ્યવસ્થિત છંટકાવ કરી દેવાનો, જેથી કરીને મારા ખ્યાલ આ એક છંટકાવમાં જીરો પાકી જશે. અને ઘણા બધા ખેડૂતો જે ટાઈમે જીરું વાવ્યું તો એને 15 દિવસમાં જીરું ખેંચવાનો ટાઈમ થઈ ગયો.
શંકરભાઈ, મને લાગે છે કે આવા પરગજુ હશે ત્યાં સુધી ખેડૂતને કોઈ ચિંતા નહીં.
ચિંતા નહીં.
ડોક્ટર પરાશરાજી તો એમ કહે છે કે ખેડૂત મિત્રોની મૂંઝવણ ઉકેલાય એ જ એમની પૂજા છે. લાલે સવારના પહોરમાં ફોન કરેલો અને સ્નાન પછી એમણે પહેલું કામ જવાબ આપવાનું કર્યું હતું. કહો
વળી કેવા ઉત્સાહથી, ખબર છે? મેં કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલાથી આપણા નિયમિત શ્રોતા મિત્ર રમેશભાઈ દરજીયાએ પૂછ્યું છે કે ચણામાં લીલી ઈયળના નિયંત્રણ માટે શું કરવું, તો એમણે તરત એનો જવાબ આપી દીધો. સાંભળો,
ચણામાં અત્યારે પોખતા બેસી ગયા છે અને લીલા પોખતા માર્કેટમાં પણ આવે છે, પણ છતાંય આપણે અહીંયા છૂટા છવાય એવા કોઈ લીલી ઈયળ દેખાતી હોય જૂની ને જાણીતી દવાઓમાં જવું હોય તો એના માટે એસિફેટ અને સાયપરમેથ્રિન નો ઉપયોગ કરતા હોય છે ખેડૂતો. એટલે એસિફેટ 1 એકરમાં લગભગ 250 ગ્રામ, સાયપરમેથ્રિન 100 ml નું મિશ્ર કરીને ચણામાં વ્યવસ્થિત છાંટતા હોય છે, લગભગ 150 લિટર પાણી એકરે જાય એ રીતના વ્યવસ્થિત છાંટવાનું. અને જો નવા ગ્રુપની દવાઓમાં શોખ હોય કોઈને અને એમાં માનવા વાળા હોય એના માટે ઇન્ડોક્ઝા કાર્બ જે આવે છે દવા ગો કે અલગ અલગ, તો એ દવા ચણાની અંદર એકરે 100 ml ના ડોઝ થી છાંટવાની હોય, પંપમાં 10 મિલિલિટર ના હિસાબે એટલે લગભગ 10 પંપ કરે તો 150 લિટર પાણીમાં એ 100 ml દવા જાય. તો આ દવા છાંટવાથી લગભગ આવતા 20 દિવસ સુધી પાક આપણો બચી શકશે ચણા.
મને લાગે છે કે હવે આપણે ઉઠવાનું ઈટાણું ધાવા આવ્યું છે. તો ઝટ છેલ્લો સવાલ અને એનો જવાબ સંભળાવી દો.
આ સવાલ પૂછ્યો છે સાબરકાંઠા જિલ્લાના ધનસુરા તાલુકાના ગામ દોલપુરના શ્રી ગાંડાભાઈ રણાભાઈ ખાંટે. એમણે પૂછ્યું છે
ઘઉં પીળા કેમ પડી જાય છે ઉપાય જણાવશો.
ઓહો,
તો સાંભળો ઉપાય.
ઘઉંમાં તિલ કે બીજા નિંદામણની વ્યવસ્થા કરવા માટે એને નિંદામણનાશક દવાઓ ખાસ છાંટી હોય તો પણ અઠવાડિયું ઘઉં પીળા રહે. ખેડૂતોને કહેવાનું, આગળ પણ આપણે એક બે પ્રોગ્રામમાં આ માહિતી આપેલી છે કે જે લોકો ને 2,4-D નામની દવાનો ઉપયોગ તિલને એને મારવા માટે અથવા તો કોળા પાન વાળા ઘાસને મારવા માટે કરવાનો હોય તો એ ઘઉંની 20 દિવસની અવસ્થા પહેલા જ એનો ઉપયોગ કરી લે. જયારે ડુંડી નીકળવાનો ટાઈમ થાય અથવા તો 20 દિવસ પછીના સ્ટેજમાં તમે એનો ઉપયોગ કરશો તો ઉત્પાદન ઉપર ઘણો ઘટાડો આવે છે, છોડની હાઈટ પણ ઓછી રહે છે અને ડુંડી પણ ટૂંકી થાય છે અને દાણાની સાઈઝ પણ નાની બને છે. અને ઘઉંને જે નિંદામણને મારે છે એવી રીતના એ ઘઉંને પણ થોડો જર્ક અથવા તો તકલીફ આવે છે, જેને ફાયટોટોક્સિક કહેવાય, જેથી કરીને ઘઉં લગભગ અઠવાડિયા સુધી બેસી જાય અથવા તો એનો વૃદ્ધિ બંધ થઈ જાય, ફરી પાછા ધીમે ધીમે ચાલવા માંડે આગળ. એટલે આવી અસરના હિસાબે આપણે ઘણી વખત પીળા પડતા દેખાય શકે. એ સિવાય મેટસલ્ફ્યુરોન નામની જે દવા 20-8 ગ્રામ એકર લાગતી હોય. ઉત્તર ભારતના જે મુખ્ય ઘઉંના વિસ્તારો છે, દાખલા તરીકે હરિયાણા પંજાબની વાત કરીએ તો ત્યાંની દરેક યુનિવર્સિટીએ 2,4-D ઘઉંમાં વાપરવાનું બંધ જ કરાવી દીધું. પણ જે સલ્ફોસલ્ફ્યુરોન ગ્રુપની વાત કરું છું, 8 ગ્રામ એકર લાગે, જે મેટ સી કે બધા અલગ અલગ નામથી માર્કેટમાં મળતી હોય છે, તો એનો ઉપયોગ ઘણી વાર ખેડૂત શું કરે, 8 ગ્રામમાં એકરમાં શું થશે એમ આવો વિચાર કરે, પણ એ દવાની તાકાત એમને ખબર નથી તો એ ઘણી વાર ઓવરડોઝ કરી નાખતા હોય. કારણ કે વર્ષોથી એકરમાં 1 લિટર ને 500 ml ને એવા ડોઝ થી છાંટવાના એ લોકો કહેવાયેલા છે. તો એવા સંજોગોમાં 8 ગ્રામ બહુ મોટી વસ્તુ છે, કારણ કે એ અલગ ગ્રુપ છે, અલગ રીતે કામ કરે છે, તો એ 8 ગ્રામ પણ એકર માટે માપ છે, એટલા માટે જ અમે તમને 8 ગ્રામ કહીએ છીએ. તો 8 ગ્રામની ઘણી ઓછી ગણે શું માણસ થી કામ લેતા હોય, 8 ગ્રામ ને એ 2,000 પંપમાં પૂરું કરીને એકરમાં અથવા તો 1/4 એકરમાં દવા પૂરી કરી નાખે, તો આવા સંજોગોમાં એની ફાયટોટોક્સિક ઇફેક્ટ આવે અને આપણને ઘઉં 2-4 દિવસ કે વધારે વધારે 5-6 દિવસ માટે પીડા કરતા દેખાય. પછી પાછા ઘઉં પોતે નવું ખાતર ને નીચે જમીન પાણીમાંથી લેશે, બધું હવા એવા એવા થઈ જાય અઠવાડિયામાં, પણ એક વખત તો એ ઘઉંને માર પડે જ ને આપણને જોવા ન ગમે એવા થઈ જાય. તો આવા સંજોગોમાં ખેડૂતોને કહેવાનું છે, ખાસ કરીને નિંદામણનાશક દવાઓ છે એના ડોઝમાં આગળ પાછળ ના કરે, જે ડોઝથી તમને ભલામણ કરવામાં આવી હોય એ ડોઝથી જ છાંટે અને પાણીની માત્રા કે જેટલા પંપ કરવાનું કીધું એટલા પંપ જ કરે, એમાં ઓછા કરીને મજૂરી ઘટાડવાનો કે જલ્દી કામ પતાવવાનો કોશિશ ન કરે. 8 ગ્રામમાં 1 એકરમાં મિનિમમ 7 પંપ થવા જોઈએ, એકરમાં 7 પંપની જગ્યાએ કોઈ 4 પંપમાં પૂરું કરી દે કામ, તો એ જેવું તેવું છંટાશે, ઘાસનું વ્યવસ્થિત નિયંત્રણ પણ નહીં મળે અને ઘઉં પીડા પડવા ફરિયાદ આવશે. તો આવા સંજોગોમાં ખાસ ડોઝ ઉપર આખા પાછું ન કરે.
શંકરભાઈ, કેડુ ભાઈ બેનું ના સવાલ ના જવાબ તો ડોક્ટર સાહેબે આપી દીધા. હવે તમે પૂછો છો એનો જવાબ ખેડુ ભાઈ બેનું દે તો ખરા કહું.
બિલકુલ સાચી વાત. જુઓ, હું આ સવાલ તૈયાર રાખીને બેઠી છું. મિત્રો તૈયાર તો લખો, પાકમાં આવતી ફૂગ રોકવા માટે કઈ જૈવિક ફૂગનાશક વાપરવામાં આવે છે?
મિત્રો સવાલ બરાબર લખી લીધો, પાકમાં આવતી ફૂગ રોકવા માટે કઈ જૈવિક ફૂગનાશક વાપરવામાં આવે છે? આ સવાલ તો 2-3 વખત પૂછેલો જ છે, પણ કોઈ પણ પાક વાવતી વખતે તમે આ સૌથી સસ્તો છતાં સલામત ઉપાય અજમાવો એટલા માટે જ આજે ફરી પૂછ્યો છે.
અને જવાબ દેતી વખતે તમારે જે પૂછવું હોય એ પૂછી જ લેજો.
હા બિલકુલ,
કારણ કે આખા વર્ષમાં સૌથી વધારે સવાલ પૂછનારાને તો લેર થઈ જવાની છે.
સૌથી વધારે અને બધાને ઉપયોગી એવા સવાલો પૂછનારા મિત્રોના નામોનો વર્ષના અંતે ડ્રો કરવાના છીએ.
બિલકુલ,
અને એમાં વિજેતા 2 મિત્રોને 501 તથા પૂરા 1,001 રૂપિયાનું ઇનામ આપવાના છીએ.
પણ અત્યારે તો 52મા કાર્યક્રમના વિજેતાના નામની જાહેરાત કરી દો. તૈયાર છે ને?
હા મિત્રો, અમે પૂછેલું કે ડુંગળીમાં થ્રિપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ,
અને એનો સાચો જવાબ છે સાયપરમેથ્રિન અને પ્રોફેનોફોસ.
ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાના ઇનામ વિજેતા બને છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગામ ખાખરા થળના શ્રી રત્નાભાઈ મૂળજીભાઈ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારાના નામની જાહેરાત તમે કરો દાનસિંહભાઈ.
હા હા હા, લાવો 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 ભાઈ. એ ભાગ્યશાળી છે જામનગર જિલ્લાના ગામ આમરણના રીનાબેન સોમૈયા.
મિત્રો, તમને બંનેને અને જવાબો આપનારા, સવાલ પૂછનારા કે નિયમિત કાર્યક્રમ સાંભળનારા મિત્રોને ખૂબ 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 ધન્યવાદ.
અને આવી જાગૃતિ જાળવી રાખજો, તો ખેતી ખોટનો ધંધો ક્યારેય નહીં બને.
અને યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ હેઠળ આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત કરાતા આ કાર્યક્રમ દ્વારા DSC તથા સજ્જતા સંઘ પણ એવું જ ઈચ્છે છે કે નાનામાં નાના ખેડૂતની ખેતી પણ સમૃદ્ધ
બને,
ખેતી છોડીને બીજો વ્યવસાય અપનાવવાનો વિચાર સુધા ના આવે,
અને આપણી આ દોસ્તી પણ વધુ ને વધુ ગાઢ બનતી રહે. મિત્રો, બસ એટલી જ શુભેચ્છા સાથે હવે અમે બેસીએ છીએ તમારા ફોન લેવા, અને અહીં કહી દઈએ છીએ
નમસ્તે,
આવજો.